ણમોલોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયણમ ણમોલોય શૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ શમૈશારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મે શાશ્વતોપા જ્ઞાન દર્શન લખણો શેષા મે બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. સમયસાર પરમાગમની પ્રથમ જીવ નામક અધિકારની 13મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. 13મી ગાથા આચાર્ય ભગવાનને લખવાનું અત્યંત પ્રયોજન લાગેલું ત્યારે આચાર્ય ભગવાને 13મી ગાથાની રચના કરેલી છે. આ ગાથામાં મુખ્યપણે સુધનયથી પોતાના આત્માને અકર્તા સ્વભાવી કેવી રીતે જાણવો, ખરેખર એનો મૂળ વિષય એ છે. અને એ મૂળ વિષયમાં પાછી નવતત્વની પર્યાય ભેદોની ચર્ચા પણ તેમણે સમાવિષ્ટ કરી લીધી છે. કારણ કે આખું આત્માનું સ્વરૂપ છે તે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રષ્ટિ કરવાની છે દ્રવ્યની, દ્રષ્ટિ છોડવાની છે પર્યાય ભેદની. એટલે ક્યાંય ને કાંઈ દ્રષ્ટિ તો એની જાય જ છે, યા તો પર્યાય ઉપર જાય છે યા તો દ્રવ્ય ઉપર જાય છે. માટે બેય વસ્તુનો આચાર્ય ભગવાને ખુલાસો કરી અને 13મી ગાથાની રચના કરેલી છે કે જ્યાં સુધી પર્યાય ભેદ ઉપર તારી દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી એ દ્રષ્ટિને મિથ્યાત્વ કહેવામાં આવે છે, અને જ્યારે તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે ત્યારે એને સમ્યક્તા કહેવામાં આવે છે. અનાદિથી જીવ પર્યાય સહિતનું દ્રવ્ય જોઈ રહ્યો છે કે મારું દ્રવ્ય પર્યાય વગરનું ન હોય, પર્યાય સહિતનું દ્રવ્ય છે, પર્યાય સહિતનું દ્રવ્ય છે, એવું પરિણામી દ્રવ્ય છે. જ્યાં પર્યાયને બાદ કરવાની વાત આવે તો એને એમ થાય છે કે આમાં તો એકાંત થઈ જશે. તો અનાદિથી જે જીવ પર્યાય સહિતનું દ્રવ્ય જોઈ રહ્યો છે એવું પરિણામી દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ પૈડા કરે છે તો એને મિથ્યાત્વનો જન્મ થાય છે. એ પરિણામી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડે છે એટલે મિથ્યાત્વ નથી થતું. મિથ્યાત્વ થવાનો સ્વકાળ હોય ત્યારે પરિણામી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. અહીંયા ભૂતાર્થને એ નવતત્વને સિદ્ધ કરવા છે. જ્યારે મિથ્યાત્વ થવાનો સ્વકાળ જીવનો ઉત્પન્ન થવાનો સ્વકાળ હોય ત્યારે એને વિચાર જ એવો આવે છે કે દ્રવ્ય પરિણામ રહિત હોય જ નહીં, દ્રવ્ય પરિણામ સહિત જ હોય. એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે. અને જ્યારે સમ્યક દર્શન થવાનો સ્વકાળ આવે છે ત્યારે એને એવો જ વિચાર આવે છે કે દ્રવ્ય અને પર્યાયની ભિન્ન ભિન્ન સત્તા જ હોય, એક સત્તા હોય જ નહીં. એ બધી વસ્તુ સમ્યક દર્શન કે મિથ્યા દર્શનની પર્યાય પોતાના સતપણે સ્વકાળે જન્મ લે છે. કોઈ એનો કરનાર બિલકુલ નથી. આત્મા માત્ર જાણનાર છે, બિલકુલ પરિણામને કરી નથી શકતો, પરિણામના નિમિત્તોને પણ કરી નથી શકતો. એવી કોઈ અહીંયા દિવ્ય દ્રષ્ટિથી આ ચર્ચા આચાર્ય ભગવાને નવતત્વના સ્વરૂપની લખેલી છે. એવી દિવ્ય દ્રષ્ટિ તું બનાવી લે કે પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ પણ પરિણામ હોય જળ ચેતનના થવા યોગ્ય થયા કરે છે, થવા યોગ્ય થયા કરે છે, થવા યોગ્ય થયા કરે છે. બિલકુલ હું એ પરિણામનો કરતા નથી. કોઈ રાગના પરિણામથી આ થવા યોગ્ય થાય છે, વિતરાગતાના પરિણામથી આ થવા યોગ્ય થાય છે, મિથ્યાત્વના પરિણામથી આ થવા યોગ્ય થાય છે, સમ્યક દર્શનના પરિણામથી આ થવા યોગ્ય થાય છે. આ જેને દિવ્ય દ્રષ્ટિ બેસી જાય કે પરિણામ થવા યોગ્ય થાય છે. ખરેખર ફરી ફરી કદી પરિણામ સામે તે જીવ નજર નાખતો જ નથી. તેની નજર, તેની દ્રષ્ટિ, તેની શ્રદ્ધા, તેનો વિશ્વાસ એક અડગ ચૈતન્ય પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ શાશ્વત ઉપર જ ચાલ્યો જાય છે. એવી આમાં કોઈ અપૂર્વ ચર્ચા 13મી ગાથામાં આચાર્ય ભગવાને લખી દીધી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું આપણે પ્રવચન સાંભળીએ તો જે હમણાં સર્વકાળે અસ્ખલિતની ચર્ચા ચાલતી હતી, એ સર્વકાળે અસ્ખલિતમાં કેટલી બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી કે જીવ તત્વ, જીવ દ્રવ્ય અનાદિથી સર્વકાળે અસ્ખલિત, એમાંથી કાંઈ સ્ખલન થયું જ નથી. એવું અસ્ખલિત કુટસ્થ ધ્રુવ દ્રવ્ય શાશ્વત રહી ગયું છે. કોઈ પણ પર્યાય ઉત્પાદ થાય કે પર્યાય વ્યય થાય, પર્યાય દ્રવ્યમાંથી આવે છે એમ કહેવામાં આવે, પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં જાય છે એમ કહેવામાં આવે, ત્યારે પણ દ્રવ્યની શાશ્વતતા, દ્રવ્યની અનાદિ અનંતતા, દ્રવ્યની ધ્રુવતા એમાં બિલકુલ કાંઈ ઓછપ વધઘટ બિલકુલ થતી નથી. એવું ને એવું ટંકોત્કીર્ણ એકરૂપ અઘટિત ઘાટવાળું દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય સર્વકાળે અસ્ખલિત રહે છે. કદી પર્યાય ઉત્પાદ થાય ને પર્યાય વ્યય થાય તો દ્રવ્યમાં કોઈ સ્ખલના થઈ જાય તો કે બિલકુલ સર્વકાળે અસ્ખલિત રહે છે. જ્યારે જુઓ ત્યારે અસ્ખલિત ચૈતન્ય સ્વભાવ છે. એવો ચૈતન્ય સ્વભાવ બતાવવા માટે નવતત્વનું વર્ણન કરી અને નવતત્વને ભૂતાર્થને એ કેવી રીતે જાણવા અને ભૂતાર્થને એ જાણતા સમ્યક દર્શન જ છે એવો નિયમ કહીને નવતત્વનો વિસ્તાર આચાર્ય ભગવાને કરી અને આખું નવતત્વનું સ્વરૂપ પર્યાય ભેદરૂપ કેવી રીતે છે, એને દ્રવ્ય ભૂતાર્થ છે એ અપેક્ષાએ અભૂતાર્થ કેવી રીતે કહેવામાં આવે છે, અને પર્યાય ભેદને પર્યાય ભેદથી જુઓ તો એ ભૂતાર્થ સત્યાર્થ પણ કેવી રીતે છે, એનું વાસ્તવિક નિરૂપણ અહીંયા આ 13 નંબરની ગાથામાં કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ આચાર્ય ભગવાનનું પ્રયોજન પોતાના શુદ્ધાત્માને બતાવવાનું જ હોય છે. જેમ તે પોતે પોતાનો શુદ્ધાત્મા જોઈ રહ્યા છે એમ દરેક શ્રોતાઓને, દરેક જીવને એમ કહે છે કે તું પણ તારા શુદ્ધાત્માને જોવાના પુરુષાર્થે ચડ. જ્યાં સુધી તું નવતત્વને ભેદરૂપ જોયા કરીશ, જ્યાં સુધી પુનપાપ આશ્રવ બંધ ઉપર તારી નજર જશે અથવા તો પુનપાપ આશ્રવ બંધના અભાવપૂર્વક સંવર્જના મોક્ષ થાય છે એવી પણ તારી ત્યાં નજર જશે, ત્યાં સુધી તારી નજર ત્રિકાળી દ્રવ્ય ઉપર નહીં જઈ શકે, એમ કહીને અહીંયા આચાર્ય ભગવાન એમ સિદ્ધ કરવા માંગે છે કે પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ કર. હવે એ દ્રવ્ય દ્રષ્ટિ કેવી રીતે કરવી અને પર્યાય દ્રષ્ટિ કેવી રીતે છોડવી એનો વિષય હમણાં અહીંયા આપણે બીજા પેરેગ્રાફમાં આ ચાલુ થાય છે. પહેલો પેરેગ્રાફ આપણે ઘણે ભાગે જોઈ લીધો હતો, બીજા પેરેગ્રાફની ચર્ચા અત્યારે ચાલુ થાય છે. બીજો પેરેગ્રાફ ખૂબ જ સુંદર છે, એમાં બાહ્ય દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ એ બે પ્રકારે ચર્ચા આચાર્ય ભગવાને કરેલી છે. ખરેખર તો પહેલા પેરેગ્રાફમાં જે વિષય વસ્તુ આવી ગઈ છે એનો વિસ્તાર અહીંયા કરે છે બીજા પેરેગ્રાફમાં. જે પેલા પેરેગ્રાફમાં કીધું કે આ જીવાદી નવતત્વને ભૂતાત્મને એ જાણતા સમ્યક દર્શન જ છે એ નિયમ કહ્યો, પછી વ્યવહાર તીર્થની પ્રવૃત્તિ અર્થે એને જે જે કાંઈ વાત બતાવવામાં આવી વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે, તો એ નવે તત્વોને અભૂતાર્થ કીધા હતા અને ત્રિકાળી દ્રવ્યને ભૂતાર્થ કીધું હતું એમ કહી અને નવતત્વની જે વસ્તુ સ્થિતિ બતાવી કે જેમના લક્ષણ અજીજીવ, અજીવ, પુન પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ છે, પણ તેમનામાં એક પણ પ્રગટ કરનાર, ભૂતાર્થ નહીંથી એક સ્વરૂપ પ્રગટ કરનાર એવા જીવદ્રવ્યની સમીપે જઈને જીવદ્રવ્યને જોતા આ નવે તત્વો એને અભૂતાર્થ ભાસવા માંડે છે. તો એ વસ્તુની સ્થિતિ કેવી રીતે ભજે છે એમાં અહીંયા આખી એની સ્થિતિ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર બતાવ્યું. પહેલામાં પહેલા કે વિકારી થવા યોગ્ય પુણ્ય, તો કે એનો વિકારી થવા યોગ્ય તો કે એનું કરનાર કોણ, તો કે કરનાર કર્મનો ઉદય. પછી વિકારી થવા યોગ્ય પાપ, તો એનું કરનાર કોણ, તો કે એનો કરનાર કર્મનો ઉદય. હવે હમણાં આપણે 85 નિકાયની 62 ગાથાની પૂજ્ય ગુરુદેવશ્રીની વાત સાંભળી. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે જ્યારે આ ચર્ચા કરતા સ્થાનકવાસી સંપ્રદાયમાં એને વિચાર આવી ગયો હતો કે પરિણામ કોઈ દિવસ કર્મથી થતા નથી, પરિણામ તેની પોતાની સત્તામાં પોતાના ષટકારકથી થાય છે, તેનો જગતમાં વિશ્વમાં કોઈ કરનાર નથી કોઈ પણ પરિણામ હો. જ્યાં સુધી પુન પાપ આશ્રવ બંધ થાય છે પર્યાયમાં તો એને પરથી થતા હોય એવો ભાસ થાય છે, અને સંવર નિદ્રા મોક્ષ થાય ત્યાં આત્માથી થતા હોય એવો એને ભાસ થાય છે. અહીંયા એમ કહે છે કે કોઈ પણ પરિણામ હો, उनपाप आश्रव बंद हो के संवरणजरा मोक्ष हो, नथी तेनो करनार कर्म के नथी तेनो करनार आत्मा। जो एक समय माटे पण तमे कर्म ने पण करता कही दियो, निमित करता केवाय कर्म ने, पण कर्म ने करता न केवाय, निमित करता जरूर कही सकाय पण करता न कही सकाय। जो तमे कर्म ने करता क्यों परिणाम नो, तो कर्म तो सदाय मौजूद छे, तो अहींया एवाज परिणाम थया करे। माटे कर्म निमित मात्र छे, कर्म करता नथी। तमे आत्मा ने करता क्यों परिणाम नो, तो आत्मा तो सदाय त्रिकाल मौजूद छे, अने आत्मा तो शुद्ध स्वरूपे मौजूद छे, तो पुनपाप आश्रव बंधनी उत्पत्ति ज कदी न थई सके। जो आत्मा थी परिणाम थता होय तो सदाय समर निजरा मोक्ष नी उत्पत्ति थवी जोई, पण एवो बनाव पण बनतो नथी। माटे पर्याय पर्यायकृत छे, नथी पर्याय द्रव्यकृत के नथी पर्याय कर्मकृत। पर्याय पर्यायकृत थया करे छे, पर्याय पोताना स्वभावथी सटकारकपणे एनी योग्यता अनुसार जेम परिणमवानी होय तेम परिणमा ज करे छे। એ થવા યોગ્ય થયા કરે છે, થવા યોગ્ય થયા કરે છે, અને થવા યોગ્ય થાય છે એમ જેને બેસે છે એને જાણનારો જણાય જણાયને જણાય છે, જણાયા વગર રહેતો જ નથી, કારણ કે તેની દ્રષ્ટિ છૂટી જાય છે, ત્યાંથી તેની દ્રષ્ટિ એની ઉપરથી ઉઠી જાય છે, પરિણામ ઉપરથી દ્રષ્ટિ ઉઠે છે, પરિણામને ફેરવવાના અભિપ્રાય ઉપરથી દ્રષ્ટિ ઉઠે છે, અને પરિણામ નિર્મળ થાય તો પણ એની દ્રષ્ટિ થતી નથી। એવી કોઈ દિવ્ય દ્રષ્ટિની ચર્ચા અહીંયા આચાર્ય ભગવાન કરી અને નવે તત્વને નિરપેક્ષ બતાવી અને નિરપેક્ષ પૂર્વક સાપેક્ષનું જ્ઞાન જીવને કેવી રીતે થઈ જાય એની ચર્ચા પેલા પેરેગ્રાફમાં કર્યા બાદ હવે અહીંયા બીજા પેરેગ્રાફમાં આખી જીવ અને પૂતગલની સ્થિતિનું વર્ણન કરી અને મૂળ વિષય ઉપર પાછા આચાર્ય ભગવાન લઈ આવે છે। આપણે થોડું વાંચી લઈ પછી એની ચર્ચા આપણે લઈ છીએ। બાહ્ય સ્થૂલ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે। જીવ અને પૂતગલ બેના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને જોવો, જીવની પર્યાય અને પૂતગલની પર્યાય એ બે પર્યાયને નિમિત નૈમિતિકથી સંબંધ છે એવી બંધ પર્યાયની સમીપે જઈને તમે જોવો તો નવે તત્વોની ઉત્પત્તિ થાય છે। એક જીવની પર્યાય ને એક અજીવની પર્યાય બે પર્યાય ને નિમિત નૈમિતિક સંબંધથી જો વિચારવામાં આવે તો એવો સંબંધ જ્યારે બને છે ત્યારે નવતત્વની ઉત્પત્તિ થાય છે। જીવ પૂતગલના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે। એટલે કે નવ તત્વ જેવું કાંઈ છે જ નહીં કોઈ એમ કહે તો એમ નથી। પ્રત્યેક સમયે આવા પર્યાય ભેદોની ઉત્પત્તિ કર્મની સામે તું જો, તારા આત્માની સામે જોવાનું તું છોડી દે તો ક્યાંક ને ક્યાંક તો તારો ઉપયોગ લક્ષ કરીને પરિણમશે। તો વિભાવરૂપ પરિણમતો હોય તો વિભાવમાં નિયમથી નિમિત કર્મ જ હોય હોય ને હોય, અને સ્વભાવરૂપ પરિણમે તો નિયમથી કર્મની અનુદયની ને અભાવની સ્થિતિ હોય હોય ને હોય। એવી કોઈ નવતત્વની પરિપાટી અનાદિ જીવ અને પૂતગલના બંધ પર્યાયની સમીપે જોતા નવે તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે। એટલે કે નવ તત્વ રૂપે પર્યાય અપેક્ષાએ પરિણમન ચાલી રહ્યું છે। નવ તત્વને જ કોઈ કાઢી નાખે તો એ નવ તત્વમાં જ છુપાયેલી આત્મજ્યોતિ છે। જેમ સોનાના ઘરેણામાં સોનું વ્યાપકપણે પ્રસરીને રહેલું છે, ઘાટનો ઘાટ દેખાવા છતાં એ ઘાટ જોવો ત્યારે તમને સોનું દેખાય તો ખરેખર તમને દ્રવ્યની દ્રષ્ટિ કહેવામાં આવે છે। જીવ ઘાટને કાઢવા માંગે છે, ઘાટ કદી નીકળી શકતો નથી, ઘાટના સમયે જે સોનું પારખી જાય છે એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે। પર્યાયને તમે આમ બહાર મોકલી દો અને એમ કહો કે હવે તું દ્રવ્યને જો, હવે તું દ્રવ્યને જો, હવે તું ત્રિકાળને જો, અરે ભાઈ તો એમાં તો તારી પુરુષાર્થની શું કિંમત છે? જ્યારે એ વસ્તુ છે જ નહીં ત્યારે તો તને દ્રવ્ય જ દેખાય ને। જ્યારે નવ તત્વમાં આત્મજ્યોતિ છુપાયેલી છે, નવ તત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુંચતી, નવ તત્વમાં છુપાયેલો એકરૂપ આત્મા અંદરમાં બિરાજમાન છે એમાંથી તારે એકરૂપ આત્માને જોવાનો છે। નવ તત્વ અભૂતાર્થ છે, નવ તત્વ અસત્યાર્થ છે, નવ તત્વ ભેદરૂપ છે, નવ તત્વ ઉત્પાદવાળું પરિણમન છે, નવ તત્વ કર્મ સાપેક્ષ છે, એ બધી વાત સત્યાર્થ હોવા છતાં નવતત્વનું અસ્તિત્વ છે અને એ નવતત્વમાં જ આત્મજ્યોતિ છુપાયેલી છે. જીવ અને બંધ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ નવતત્વ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. હવે કે છે, એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. બે દ્રવ્યને પર્યાયની બે ચર્ચા કરી અને પર્યાય ભેદનું લક્ષ્ય છોડાવી અને જ્યાં જીવ એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને પોતાના સ્વભાવને જોવે છે તો નવે તત્વો દેખાતા નથી માટે અભૂતાર્થ છે. એ નવે તત્વો ક્યાંય ચાયલા નથી જાતા. જ્યાં એની દ્રષ્ટિમાં ત્રિકાળી દ્રવ્ય આવે છે તો એ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરનાર જ પર્યાય છે. તો એ પર્યાય જ્યારે દ્રવ્યની દ્રષ્ટિ કરે છે ત્યારે એની નવ તત્વો ઉપર દ્રષ્ટિ નથી હોતી. એટલે એ જીવ માટે નવ તત્વો અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, કારણ કે એની દ્રષ્ટિમાં આવતા નથી. જેટલું એની દ્રષ્ટિમાં આવે એટલું ભૂતાર્થ, અને જે એની દ્રષ્ટિમાં ન આવે એ એના માટે અભૂતાર્થ. પણ એ નવ પર્યાય માટે એ પર્યાય ભૂતાર્થ, પણ એની દ્રષ્ટિમાં ન આવે એટલે એના માટે અભૂતાર્થ થઈ જાય છે, અસત્યાર્થ થઈ જાય છે. અભૂતાર્થ એટલે અ એટલે નહીં, ભૂત એટલે અર્થ, ભૂત એટલે કે હોવાપણું અને અર્થ એટલે કે એનો ભાવ. અ એટલે નહીં, ભૂત એટલે કે હોવાપણું, અર્થ એટલે કે એનો ભાવ. તો અભૂત અર્થ, ન હોવા પણે ભાવ જે રહેલો છે એને અભૂતાર્થ ભાવ કહેવામાં આવે છે. એટલે કે અભૂતાર્થ કઈ અપેક્ષાએ છે કે ભૂતાર્થને તમે જુઓ તો નવ તત્વ મને કાંઈ દેખાતા જ નથી એટલે મારા માટે અભૂતાર્થ ને અસત્યાર્થ છે. અભેદમાં ભેદ મને ભાસતો નથી, જેને ભેદ ભાસે છે તેને અભેદ ભાસતો નથી, જેને અભેદ ભાસે છે તેને ભેદ ભાસતો નથી. જેમ સોનામાં જેમ તમને ઘાટ જ દેખાયા કરે, ઘાટ દેખીને જ સોનાની પસંદગી તો બહેનો કરતા હોય, અને જેવો ઘાટ નવો આવે બજારમાં એટલે ઘાટ બદલાવવાનો પ્રયત્ન કર્યા કરે, હે, ઘાટને બદલાવવાનો પ્રયત્ન કરે છે, પણ અંદર સોનું કાયમપણે રહેલું છે એની ઉપર નજર નથી જાતી. અને સોનીની નજર સોના ઉપર હોય છે, ઘાટ ઉપર બિલકુલ હોતી નથી. તમે જાઓ તો ઘાટને હથોડો મારીને તોડી નાખે કે મને આની કાંઈ કિંમત નથી, ઘાટના પૈસા અમે પાછા નથી આપતા. શું કામ પાછા નથી આપતા, શા માટે પાછા નથી આપતા? કારણ કે ઘાટનું વજન નથી હોતું, વજન સોનાનું હોય છે એટલે ઘાટની એને કિંમત નથી હોતી. વજન હોય ને, વજન એ ઘાટનું ન હોય. વજન તમે સોનું હાથમાં લ્યો દાગીનો અને એનું જેટલું વજન કરો, ઘાટ તોડીને વજન કરો તો એટલું જ વજન થાય, ઘાટ બનાવો તો એટલું જ વજન થાય. ઘાટનું વજન નથી હોતું એટલે ઘાટની કિંમત નથી. વજન સોનાનું હોય છે માટે સોનાની કિંમત છે. એમ નવ તત્વ વજની વસ્તુ નથી, ત્રિકાળી દ્રવ્ય વજની વસ્તુ છે, સર્વકાળ સ્ખલિત છે, તેમાંથી કઈ સ્ખલન થયું જ નથી, સોનું ઘાટમાં આવ્યું જ નથી. અરે અમને દેખાય છે કે આ ઘાટમાં, તમે એમ કહો છો કે ઘાટમાં સોનું જેવું, પાછા તમે એમ કહો છો કે સોનું ઘાટમાં આવ્યું નથી. એનું નામ જ જૈન દર્શન છે, એનું નામ અનેકાંત ને સ્યાદવાદ છે. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ બિલકુલ ઉપકારી થતું નથી. અનેકાંતના નામે સમ્યક એકાંતને છોડે તો એ મિથ્યા અનેકાંત છે, અને જો સમ્યક એકાંતને પકડે તો નિયમથી સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. એટલે સમ્યક અનેકાંત પણ, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, જે વજની સ્વભાવ છે. ઘાટનું પર્યાયનું વજન જ નથી હોતું, છતાં પર્યાયની દ્રષ્ટિ જીવની છૂટતી નથી. અને જે વજની વસ્તુ છે, જે શાશ્વત વસ્તુ છે, જે ધ્રુવ વસ્તુ છે, જે ત્રિકાળ રહેલી છે, જે અભેદ વસ્તુ છે, ટંકોત્કીર્ણ છે, નિત્ય સ્વભાવ પણ એ નિત્ય વિદ્યમાન રહેલી છે. પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં કહેતા હતા કે પાણીનો પ્રવાહ તો આમ ચાલ્યા કરે, આમ આમ ચાલે પાણીનો પ્રવાહ, અને ધ્રુવ પ્રવાહ તો આમ ઉર્ધ્વપણે ચાલે, ઉર્ધ્વપણે ચાલે, ઉર્ધ્વપણે ચાલે. એવો ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ચૈતન્યનો ધ્રુવ પ્રવાહ, ચૈતન્યના નૂરનું પૂર, ચૈતન્યની શાશ્વતતા, ચૈતન્યની ત્રિકાળતા, ચૈતન્યની ધ્રુવતા, એકમેકતા ચૈતન્યની ધ્રુવતા, એવું એક અંદર પૂર ચાલે છે ત્રિકાળી દ્રવ્યમાં, એવું પૂર ચાલે છે દસમસ્તુ, એવું પૂર ચાલે છે. એ પૂર છે ત્યાં ક્રિયા નથી, એ પૂર છે ત્યાં કાંઈ હલનચલન નથી, અપરિણામી તત્વ છે. પણ ત્યાં એવું ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું દેખવું, એવો ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ ચાલી રહ્યો છે, એવી એક પોતાની સંપૂર્ણ ચૈતન્યમય સત્તા છે. બધું જે છે એ ત્રિકાળી દ્રવ્યમાં અંદરમાં પડ્યું છે. પર્યાય તો એક સમયની ઉપર ઉપર ઉત્પાદ થાય છે અને બીજે સમયે વ્યય થઈ જાય છે, એક સમય ઉત્પાદમાં બીજે સમયે વ્યય થઈ જાય. એની બિલકુલ કિંમત નથી, એની કિંમત એટલી જ છે કે એ દ્રવ્યને જોઈ લે, બસ એટલી એની કિંમત છે. અને એની કિંમત ત્યારે થાય છે કે એ દ્રવ્ય ઉપર જોવે. ખરેખર દ્રવ્યને જોવે ને એનું નામ જ પર્યાય છે. જે દ્રવ્યને જોતી નથી એનું નામ તો પૂતગલ છે, એ પર્યાય છે જ નહીં. જે પિતા હોય એનો પુત્ર હોય એના પિતાની જ પ્રસિદ્ધિ ન કરે તો એને પુત્ર કોણ કહે? એમ પર્યાય છે. એ પિતાનો પુત્ર છે, એ દ્રવ્યનો પુત્ર છે, એ જો દ્રવ્યને પ્રસિદ્ધ ન કરે તો એને પુત્ર કહેવાય નહીં, એને પર્યાય કહી ન શકાય, એ તો પૂતગલ થઈ ગઈ. પર્યાય એ પર્યાય છે જ નહીં. જીનેન્દ્ર પરમાત્મા આચાર્ય ભગવાન કહે છે કે જે પર્યાય પોતાના દ્રવ્યને પ્રસિદ્ધ કરતી ઉત્પન્ન પામે તેને જ અમે ખરેખર પર્યાય કહી છીએ. બાકીની જે પર્યાયો, રાગ હોય, મોહ હોય, દ્વેષ હોય, અજ્ઞાન ભાવ હોય, વિકારી ભાવ હોય, અશુદ્ધતા હોય, અપૂર્ણતા હોય, અલ્પજ્ઞતા હોય, એ બધું પૂતગલના લક્ષે થાય છે. માટે અમે તો એને પૂતગલની સત્તામાં જ જોઈ છીએ. અમારી સત્તામાં તો અમને દેખનારું જ્ઞાન છે અને અમારો દેખાનારો જ્ઞાયક છે, એટલી જ સત્તાને અમે અમારી માની છીએ, બીજી કોઈ સત્તાને અમારી માનતા નથી. એટલે અહીંયા કે છે કે એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર છે, અસત્યાર છે, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. આ બહિર્દૃષ્ટિની ચર્ચા કરી. હવે અંતરદૃષ્ટિ વડે જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જીવના વિકારનો હેતુ એટલે કે જીવના વિકાર એટલે જીવના પરિણામ. જીવના પરિણામ પેલા કે છે કે જ્ઞાયક ભાવ તો જીવ છે, એટલે એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. પછી કે જીવના વિકારનો હેતુ, જીવના વિકાર એટલે જીવના વિશેષ પરિણામ, જીવના વિશેષ પરિણામ એટલે જીવના પર્યાય ભાવો, જીવના પર્યાય ભાવો એટલે પુનપાપ આશ્રવ બંધ સંવરજરા મોક્ષ, એનો હેતુ એટલે એનું કારણ, હેતુનો અર્થ એનું કારણ થાય. તો હેતુ શું છે જીવના વિકારનો હેતુ? તો કે જીવના વિકારનો હેતુ અજીવ છે. તો કે અજીવના કારણે જ અહીંયા જીવમાં પરિણામ થાય છે. તો કે નિમિત્ત કારણ છે, એક નિમિત્ત કરતા છે, એક નિમિત્ત કારણ છે અને એક નિમિત્તપણે કર્મનો ઉદય છે. આ ત્રણ પ્રકાર કર્મની સત્તામાં ચાલી રહ્યા છે અને અહીંયા પર્યાયની સત્તામાં જે ચાલી રહ્યું છે એમાં એમ પેલા મેં પેલા કીધું કે બંધની સમીપ જઈને તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે છે. પછી એમ કે છે કે થવા યોગ્ય અને કરનાર, તો કરનાર એ અને કર્મ અહીંયા પરિણામમાં જે વિકારી ભાવ થયા એ નિમિત્ત કરતા એ અને અહીંયા પરિણામ થયા એને કર્મ કહેવામાં આવે. અહીંયા નિમિત્ત કારણનો આરોપ આપવામાં આવે અને અહીંયા એનું કાર્ય આવ્યું પરિણામમાં એને કહેવામાં આવે. એટલે જીવના વિકારનો હેતુ અજીવ છે. એ કર્મ સાથે કરતા કર્મ કારણ કાર્ય નિમિત્ત નૈમિત્તિક બતાવીને જીવને અકર્તા, અકારણ, અવેદક, અભોક્તા સિદ્ધ કરવો છે. કોઈ પણ પરિણામનું કાર્ય, કારણ, કરતા કર્મ, નિમિત્ત નૈમિત્તિક બધું કર્મ સાથે સમાયેલું છે. નહીતર કારણ કાર્ય એક દ્રવ્યમાં હોય, કરતા કર્મ એક દ્રવ્યમાં હોય, વ્યાપ વ્યાપકપણું એક દ્રવ્યમાં હોય. તો વ્યાપ વ્યાપકપણું તો ગુરુદેવ કાલ લેતા હતા કે આત્મા વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય એ અશુદ્ધ વ્યવહારમાં જાય, આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય વ્યાપ્ય એ શુદ્ધ વ્યવહારમાં જાય, આત્મા તો આત્મા એ નિશ્ચયમાં જાય. વ્યાપ વ્યાપક સંબંધ પણ વ્યવહાર બતાવે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ વ્યવહાર બે દ્રવ્ય વચ્ચેની પર્યાયનો બતાવે. આ ગાથામાં કર્તા કર્મનો જે સંબંધ બતાવે છે એ પણ નિમિત્તપણે કર્મ કરતા છે અને અહીંયા પરિણામમાં રાગ દ્વેષ મોહ થયા તો એ કર્મ છે, એમ કરીને કર્તા કર્મ સંબંધ પણ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે આ ગાથામાં બતાવે છે. થવા યોગ્ય અને કરનાર, થવા યોગ્ય પરિણામ, કરનાર નિમિત્તપણે એનો કર્મ, પછી કહે છે કે જીવના પરિણામનો હેતુ અજીવ, જીવના પરિણામ પ્રગટ થયા અહીંયા. દરેક પરિણામ તો સટકારકથી જ પ્રગટ થાય છે, પરિણામનો કોઈ કરતા બિલકુલ નથી, પણ નિરપેક્ષ જોઈ શકતો ન હોય જે જીવ, તો એને આચાર્ય ભગવાન જ્ઞાન કરાવે છે કે તું હજી પરિણામની નિરપેક્ષતા જોઈને જો દ્રવ્યમાં ન જઈ શકતો હો તો તને લાવ હું એનું કારણ બતાવું, લાવ તને હું એનો કરતા બતાવું. એટલે તું આ અકર્તાને અકારણને જોવા માટે પ્રયત્નશીલ થા. તને એમ ભાસે છે ને કે આ જીવાનો કરતા છે, હે, પાપના પરિણામનો જીવ કરતા, પુણના પરિણામનો જીવ કરતા, આશ્રવનો જીવ કરતા, સંવર નિદ્રા મોક્ષનો જીવ કરતા. તો આચાર્ય ભગવાન એમ કહે છે કે જીવના વિકારનો હેતુ અજીવ છે. અજીવ એટલે પુદ્ગલ, એટલે કર્મનિષ્ઠતામાં નાખે છે જીવના વિકારનો હેતુ. જીવના વિકાર પોતાની પર્યાયમાં થાય છે અને એનો હેતુ એટલે એનું કારણ અજીવ છે. તો કે અજીવ કારણ બને અને અહીંયા જીવના પરિણામ થાય તો અજીવ તો કાયમ છે, તો અહીંયા તો પરિણામ એવા જ થયા કરશે. તો કે એને નિમિત્ત કારણ કહી છીએ અમે. જ્યારે અહીંયા પરિણામમાં એવો સદભાવ પ્રગટ થાય તો એનું કારણ કોણ? તો કે એનું કારણ જીવ દ્રવ્ય નથી, એનું કારણ કર્મની સાપેક્ષતા છે. અહીંયા જ કોઈ પણ પરિણામ થયા તો એનો કરતા કોણ? તો કે એનો કરતા જીવ નથી, એનો કરતા કર્મનો ઉદય છે. અહીંયા પરિણામ થયા નૈમિતિક, તો એ નૈમિતિકમાં નિમિત્ત કોણ? તો કે અહીંયા નૈમિતિક થયા તો એ પર્યાય ભાવ છે, તો દ્રવ્ય નિમિત્ત છે. તો કે બિલકુલ દ્રવ્ય નિમિત્ત નથી, દ્રવ્ય તો સદાય કરતા છે, એનું નિમિત્ત પણ બહારમાં કર્મના ઉદય અનુદય કે અભાવમાં લાગુ પડે છે. એમ કરીને અહીંયા પર્યાય ભાવના ભેદને કર્મની સાથે સંબંધ રાખીને, પર્યાયને કર્મની સાથે સંબંધ રાખી અને દ્રવ્યને જુદું રાખવું છે. અહીંયા દ્રવ્યને અકર્તા સિદ્ધ કરે છે. જ્યારે દ્રવ્યને અકર્તા સિદ્ધ કરે ત્યારે જ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જ્યારે એને જોવે તો જ એને અકર્તા સ્વભાવ દેખાય. જો કોઈ પરિણામ સાથે જીવ ભળી ગયો હોય તો પરિણામમાં એને જોવા જાય તો પરિણામ સહિતનું દ્રવ્ય દેખાય. એટલે જીવ કદી ભળતો નથી, જીવ એવો ને એવો રહે છે, જીવ અનાદિ અનંત એવો છે, કદી સ્ખલિત પરિણામમાં થતો નથી. હવે એક ચર્ચા આપણે કરવાની હતી, તમે કહેતા હતા એ આપણે કરી લઈ ચર્ચા, 15 મિનિટનો ટાઈમ છે અને આ વિષય તો આપણો ઘણો ખરો આવી ગયો છે. 4-5 સંબંધ મેં પહેલે દિવસે કીધા હતા એ ફરીથી કહી દઉં છું, પછી આપણે એ ચર્ચા લઈ લઈ. તમે કહેતા હતા એ 5 સંબંધમાં એક નિમિત્ત નૈમિતિક સંબંધ, એક કર્તા કર્મ સંબંધ, એક કારણ કાર્ય સંબંધ, એક વ્યાપક સંબંધ અને એક જ્ઞાતાગ્નિ સંબંધ. 5 પ્રકારના સંબંધ જીનાગમમાં આવે છે, આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે, પૂજ્ય ગુરુદેવશ્રી એનું સ્પષ્ટીકરણ કર્યું છે. નિમિત્ત નૈમિતિક સંબંધ નિયમથી બે દ્રવ્યની બે પર્યાયો વચ્ચે લાગુ પડે, જીવ દ્રવ્યની પર્યાય અને પુદ્ગલ દ્રવ્યની પર્યાય. જીવ દ્રવ્યની પર્યાયમાં રાગ થયો તો માં ચારિત્ર મોહનો ઉદય છે. જીવ દ્રવ્યની પર્યાયમાં મિથ્યાત્વ થયું, દર્શન મોહનો ઉદય છે. જીવ દ્રવ્યની પર્યાયમાં સંવર ઉત્પન્ન થયો તો ત્યાં એ કર્મનો અનુદય છે. નિર્જરા અને મોક્ષ થયો, કર્મનો અભાવ છે ને અહીંયા નિર્જરા અને મોક્ષ થાય છે. એવી રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ એ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે જોડાયેલો છે. ત્યારે તમે એ જીવ દ્રવ્યને જુઓ તો જીવ દ્રવ્યમાં કાંઈ નથી થયું, ત્યારે પુદ્ગલ દ્રવ્યને જુઓ તો પુદ્ગલ દ્રવ્યમાં કાંઈ નથી થયું. બેની પર્યાય વચ્ચે સંબંધ ચાલે છે. દ્રવ્ય એવું ને એવું રહે છે સદાકાળ, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બીજો કર્તા કર્મ સંબંધ, કર્તા કર્મ સંબંધ હંમેશા એક દ્રવ્યમાં જીવ અને જીવની પર્યાય વચ્ચે લાગુ પડે. જીવ દ્રવ્ય કરતા અને એના પરિણામ એનું કર્મ, એવી રીતે કહેવું એ પણ વ્યવહાર છે. પણ અહીંયા જે કર્તા કર્મ સંબંધ બતાવવો છે 13મી ગાથામાં, એ નિમિત્ત કર્તા તરીકે કર્મને લીધા છે અને એના પરિણામને અહીંયા થવા યોગ્ય જે લીધું એમાં એ પરિણામને કર્મ લીધા છે અને નિમિત્ત કર્તા તરીકે કર્મની ચર્ચા કરી છે. એટલે એ કર્તા કર્મ સંબંધ થયો. કારણ કાર્ય સંબંધમાં પણ અહીંયા જીવના વિકારનો હેતુ અહીંયા પાછું આવે છે, પોતે અને પર જેમના કારણ છે. જોવો આ ક્યાં છે લીટી, જો 4 લીટી 5 લીટી પછી છે. જોવો આવા આ 9 તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે. જીવના વિકારનો હેતુ, હેતુ એટલે કારણ, એનું નીચે સ્પષ્ટીકરણ કરે છે. પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પોતાની પર્યાય અને પર એટલે કર્મની સત્તા. પર કર્મની સત્તા કારણ બને છે, કારણ એટલે નિમિત્ત કારણ,
અને અહીંયા પોતાની સત્તામાં જે ઉત્પાદ થયો છે સ્વતંત્રતાથી એને કાર્ય કહેવામાં આવે છે. તો કારણ કાર્ય સંબંધ પણ આ ગાથામાં કર્મની સાથે પોતાની પર્યાયનો જોડેલો છે, એટલે આત્મા અકારણ રહે છે. કર્તા કર્મ સંબંધ પર્યાયનો અને કર્મનો જોડેલો છે એટલે આત્મા અકર્તા રહે છે. એમ કરીને આત્માને અકારક, અકારણ, અભોક્તા, જ્ઞાતા સ્વભાવ સિદ્ધ કરવો છે. એક થયો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, બીજો થયો કર્તા કર્મ સંબંધ, ત્રીજો થયો કારણ કાર્ય સંબંધ, હવે ચોથો સંબંધ આવે છે વ્યાપ વ્યાપક સંબંધ. વ્યાપ વ્યાપક સંબંધ એવો છે કે દ્રવ્યની પર્યાય, દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય વચ્ચે જ લાગુ પડે, એમાં કોઈ કર્મની સત્તા સાથે સંબંધ બિલકુલ લાગુ કોઈ અપેક્ષા એ ન પડી શકે. કારણ કે આત્માનું વ્યાપકપણું એની પર્યાય સિવાય ક્યાંય ન થઈ શકે. તો આત્માનું વ્યાપકપણું જે એની પર્યાયમાં થાય એ વિકારી પર્યાય હો તો એને એમ કહેવાય કે આ અશુદ્ધ વ્યવહારની વાત અહીંયા ચાલી રહી છે. અને અવિકારી પર્યાયમાં આત્માનું વ્યાપકપણું ચાલતું હોય તો શુદ્ધ વ્યવહારની ચર્ચા, શુદ્ધ પર્યાયની સાથે એનું વ્યાપ્યપણું, વ્યાપકનું વ્યાપ્યપણું ચાલી રહ્યું છે. આત્મા વ્યાપે તો શેમાં વ્યાપે? તો કે પોતાના પરિણામમાં વ્યાપે. ખરેખર તો આત્મા પોતાના ગુણોની સત્તામાં વ્યાપતો હોય એને જ ખરેખર અભેદ દ્રવ્ય કહેવાય, એને જ ખરેખર આત્મા કહેવાય. પણ જ્યારે પર્યાયની સત્તા સિદ્ધ કરવી હોય, પર્યાયનું પરિણામ શુદ્ધ થયું છે એવું સિદ્ધ કરવું હોય તો કે આત્માનું વ્યાપકપણું ક્યાં સુધી વિસ્તરે છે અનુભવના કાળે? તો કે અનુભવના કાળે આત્માનું વ્યાપકપણું પોતાની નિર્મળ પર્યાયમાં વ્યાપ્ય થઈને પરિણમે છે, એને વ્યાપ વ્યાપક સંબંધ કહેવાય. હવે જ્ઞાતાજ્ઞેય સંબંધ છે એ બે પ્રકારે લાગુ પડે. જ્ઞાતાજ્ઞેય સંબંધ, એક તો જ્ઞાતાજ્ઞેય સંબંધમાં પોતાનું જ્ઞાનની પર્યાય છે. એક જ્ઞાયક છે અને બહારમાં જ્ઞેયો છે. એક જ્ઞાયક, એક જ્ઞાનની પર્યાય, એક બહારમાં જ્ઞેયો. તો જ્ઞેયો જ્ઞેયોમાં છે, જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં છે, જ્ઞાયક જ્ઞાયકમાં છે. કોઈ કાળે કોઈ જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એકમેક બિલકુલ થઈ શકતા નથી. જ્ઞાયક હંમેશા જ્ઞાયક રૂપે રહે છે, જ્ઞાન હંમેશા જ્ઞાન રૂપે રહે છે, જ્ઞેયો હંમેશા જ્ઞેય રૂપે રહે છે. જ્ઞાનની પર્યાય ઉત્પાદ પામે તો એનું ક્ષેત્ર બિલકુલ છોડતી નથી. એમ કહે કે જ્ઞાનની પર્યાય જ્ઞાયકની સન્મુખ થઈ, જ્ઞાયકની સન્મુખ થઈ એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય પોતાના ક્ષેત્રમાં રહીને એમ જ્ઞાન કરે છે કે હું જ્ઞાયક છું. એનું નામ જ્ઞાનની પર્યાય જ્ઞાયકની સન્મુખ થઈને એમ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય પોતાના ક્ષેત્રમાં રહીને એમ વિચાર કરે કે મને તો પરનું જ્ઞાન થાય છે, તો એનો મતલબ એ પર સાપેક્ષ જ્ઞાનની પર્યાય થઈ ગઈ. તો એ જ્ઞાનની પર્યાય પણ એનું ક્ષેત્ર છોડીને પરવા નથી જતી. એ જ્ઞાનની પર્યાય સ્વમાં સ્વજ્ઞાયક છું એમ કહે છે ત્યારે પોતાનું ક્ષેત્ર છોડીને જ્ઞાયકમાં નથી જતી. પોતાના ક્ષેત્રમાં રહીને વિચાર કરે, પર સંબંધીનો વિચાર ચાલે તો એને એમ કહેવામાં આવે કે એણે પરને જ્ઞેય બનાવી અને આ જ્ઞાનની પર્યાય પરિણમી. તો જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ પર સાથે લાગુ પડી ગયો, એ અજ્ઞાન દશાની ઉત્પત્તિ થઈ. હવે એ જ જ્ઞાન ફરી બીજે સમયે એમ કહે કે હું તો જ્ઞાયક છું, હું તો ધ્રુવ છું, હું તો ચૈતન્ય પરમાત્મા છું, હું તો શુદ્ધ છું, હું તો અકારણ છું, અકારક છું, અવેદક છું, અભોક્તા છું, નિત્ય અપરિણામી છું. એવું જ્યારે એ જ્ઞાનની પર્યાયમાં વિચારધારા થઈ અને જ્ઞાન પરિણમ્યું તો એ જ્ઞાન અભેદની સન્મુખ થયું એમ કહેવામાં આવે. અભેદની તરફ ગયું, જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોયું, ત્યાં સમીપ બમીપ કાંઈ નથી. પર્યાય જ્યાં છે ત્યાં જ છે, દ્રવ્ય જ્યાં છે ત્યાં જ છે. પર્યાયમાં ભાવ પલટાઈ જાય છે. એનો ભાવ જે હું જ્ઞાનની પર્યાય છું એ તો એનો ભાવ હું જ્ઞાયક છું એમ થઈ જાય છે. એ ભાવ પરિવર્તન થયું ને એનું નામ પર્યાય દ્રવ્યની સમીપે જઈને જોયું. પર્યાય પર્યાય મારીએ છીએ, દ્રવ્યમાં દ્રવ્ય મારીએ છીએ, જ્ઞેયો જ્ઞેયો મારીએ છીએ. એટલે જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં કા જ્ઞાનની પર્યાય જ્ઞેયોને જાણે તો એ પર સાપેક્ષ જ્ઞાતા જ્ઞેય સંબંધ થયો, એ અજ્ઞાન દશા ઉત્પન્ન થઈ. અને જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે તો એ સ્વસાપેક્ષ સંબંધ થયો, પણ એમાં અનુભૂતિ થઈ એટલે એને સ્વદ્રવ્યને જ્ઞેય બનાવ્યું, એને જ્ઞાતા જ્ઞેય સંબંધ કહેવાય. આવા પાંચ પ્રકારના સંબંધ જીનેન્દ્ર ભગવાને વર્ણનમાં લીધા છે, આચાર્ય ભગવાને લીધા છે, ગુરુદેવે બહુ સ્પષ્ટીકરણ કર્યું છે એનું. આ પાંચ પ્રકારના સંબંધ કોઈ જીવ બેસાડી દે તો એને આ નવ તત્વનું સ્વરૂપ છે ને એના ઉપર દ્રષ્ટિ જાય નહીં. એને ખ્યાલ આવી જાય કે આ અત્યારે વાત ચાલે છે ને એનું ખાનું આ છે, અત્યારે આ વાત ચાલે છે એનું ખાનું ત્યાં છે. બધાય ખાના ભરાઈ જાય અને જ્ઞાયકનું ખાનું તો પહેલેથી જ્ઞાન ને આનંદથી ભરેલું જ છે, એ ખાલી થતું જ નથી ક્યારે. એવું એક ત્રિકાળી દ્રવ્યનું શાશ્વત સ્વરૂપ છે, એ હું છું એવી દ્રષ્ટિ એની થઈ જાય. હવે આપણે એક ચર્ચા ચાલતી હતી, તમારો પ્રશ્ન હતો, પૂજ્ય ગુરુદેવશ્રીએ 15મી વખતના પ્રવચનમાં પણ લીધું, અને આ પ્રશ્ન બધાયનો છે, અને મેં ઘણી વાર 2-3 વખત અહીં ચર્ચાએ કરી લીધી છે, પણ આજ ફરીથી આપણે કરી લઈ એટલે એને સ્પષ્ટ થઈ જાય. અહીંયા 13મી ગાથામાં શું બતાવવા માંગે છે કે પર્યાયનું સ્વરૂપ પણ જે જીવ યથાર્થ સમજી લે એની પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે, અહીંયા એ બતાવવું છે. 6ની અને 11મી ગાથામાં તો દ્રવ્ય દ્રષ્ટિની ચર્ચા છે, અહીંયા કોઈ પર્યાયની ચર્ચા જ નથી, અહીંયા તો પર્યાયને અભૂતાર્થ વ્યવહારને અપ્રમત પ્રમત દશાને કાઢી નાખી છે, અને અહીંયા પર્યાયની સ્થાપના કરીને પર્યાયની ઉથાપના કરે છે. હવે જે જીવ પર્યાયને સમજતો જ નથી એની પર્યાય દ્રષ્ટિ કેવી રીતે છૂટે? તો પર્યાયને જોયા કરે, અને દેખાય છે પર્યાય, દેખાતું નથી દ્રવ્ય, તો પર્યાયને જોયા કરે. હવે પર્યાયનું સ્વરૂપ શું, પર્યાય કેવી રીતે ઉત્પાદ પામે, પર્યાય કેવી રીતે વ્યય પામે, અક્ષયભાઈનો પ્રશ્ન હતો એટલે આપણે ચર્ચા કરીએ છીએ કે પર્યાય એટલે છે શું ખરેખર. પર્યાય દ્રષ્ટિ છોડો, દ્રવ્ય દ્રષ્ટિ કરો, પર્યાયનું લક્ષ છોડો, નવતત્વ ભેદરૂપ પર્યાય છે, પણ છે એકચ્યુઅલી છે શું પર્યાય? પર્યાયનું સ્વરૂપ કેવું છે? પર્યાય કેવી રીતે આવે છે, કેવી રીતે જાય છે, પર્યાય સ્ખલિત કેવી રીતે થાય છે, દ્રવ્ય કેવી રીતે અસ્ખલિત રહે છે, એ જે ચર્ચા છે. હવે જો આખું એક દ્રવ્ય છે ને, એ તો ત્રિકાળ છે, એ તો શાશ્વત છે, એના અસંખ્ય પ્રદેશો પથરાયેલા છે, અને એક એક પ્રદેશે અનંત ગુણો પણ પથરાયેલા છે. એક પ્રદેશે એક ગુણ, બીજા પ્રદેશે બીજો ગુણ, એવું નથી, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. એવું એક શાશ્વત ત્રિકાળ દ્રવ્ય છે, એને ધ્રુવ દ્રવ્ય કહેવામાં આવે છે, એને અનાદિ અનંત ચૈતન્ય સ્વભાવ કહેવામાં આવે છે, જેને ધ્રુવનો પ્રવાહ, ચૈતન્યના નૂરનું પૂર, જે પૂજ્ય ગુરુદેવ શ્રી વર્ણન કરે છે ને, એ એક જીવંત સ્વામી અંદર બિરાજમાન છે. ચૈતન્યના ધ્રુવનું પૂર, ધ્રુવનો પ્રવાહ, એ જીવંતતા છે અંદર, એનું એક જીવન ચાલી રહ્યું છે. ખાલી પર્યાય દ્રવ્યની સન્મુખ થાય તો જ જીવન ચાલુ થાય છે એમ નથી, જ્યારે પર્યાય દ્રવ્યની સન્મુખ નથી ત્યારે અંદરનું જીવન તો એકદમ સુરક્ષિતપણે અંદર જીવન ચાલે જ છે. એવું જ્ઞાન દર્શનમય જીવન ત્રિકાળતાથી ભરેલું છે, એવો જાગૃત દેવ અંદર બિરાજમાન છે. હવે એ જાગૃત દેવ, ગુરુદેવે કીધું કે એ અસ્ખલિત છે, એ સ્ખલિત થતું જ નથી ક્યારે. હવે આ આખી દ્રવ્યની સપાટી છે, જેમ દરિયાની સપાટી હોય તો એ સપાટી સુધી તો આખું દ્રવ્ય છે. હવે સપાટી ઉપરથી મોજા ઉઠે છે, અને મોજા ઉઠે છે ને પાછા મોજા બીજે સમયે સપાટીમાં જઈને અંદર સમાઈ જાય છે, બરાબર છે. આને સપાટી ઉપરથી જે મોજા ઉઠે એને કહેવાય પર્યાય, અને એ મોજા સમાઈ જાય, એ સમાઈને જાય ક્યાં? તો કે દ્રવ્યમાં. સમુદ્રમાંથી ઉઠે, સમુદ્રમાં સમાઈ જાય. હવે એક બાજુ એમ કે અસ્ખલિત છે, એક બાજુ એમ કે મોજા સમુદ્રમાંથી આવે છે અને સમુદ્રમાં સમાઈ જાય છે. એ ખરેખર પર્યાયને સમજાવવાનો વ્યવહાર એવો પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ણનમાં લીધો છે. છે દ્રવ્ય અસ્ખલિત, પણ એવી પર્યાય ક્યાંથી આવી, મોજા આવ્યા ક્યાંથી? તો કે મોજા તો દ્રવ્યમાંથી જ આવે, મોજા તો સમુદ્રમાંથી આવે, કઈ બહારથી તો મોજા આવતા નથી, મોજાનો પ્રવાહ તો સમુદ્રમાંથી જ ઉત્પન્ન થાય. પછી મોજા કે ગયા ક્યાં? તો કે મોજા સમુદ્રમાં જ ચાલ્યા જાય, એ કઈ બહાર નો વયા જાય. આમ તો કે રાગ થયો કે મિથ્યાત્વ થયો, કોઈ પણ પર્યાયમાં રાગ થયો કે મિથ્યાત્વ થયો, આપણે એક પર્યાય લ્યો કોઈ પણ, કે ભાઈ મિથ્યાત્વની પર્યાય પ્રગટ રૂપે આવી, કોઈ પણ જીવની મિથ્યાત્વની પર્યાયની પ્રગટતા આ સમયે થઈ. હવે મિથ્યાત્વની પર્યાય આવી તો એ દ્રવ્યમાંથી પર્યાય આવી એમ કહેવાનો વ્યવહાર છે, દ્રવ્યમાંથી પર્યાય આવે છે એમ, કારણ કે પર્યાયને સિદ્ધ કરવી છે, દ્રવ્યમાંથી પર્યાય આવી. હવે દ્રવ્યમાંથી પર્યાય આવી અને પર્યાય ઉત્પાદ થતા વેત મિથ્યાત્વ થઈ ગયું એમાં, તો દ્રવ્યમાંથી જો મિથ્યાત્વ આવતું હોય, પર્યાય દ્રવ્યમાંથી આવી પણ મિથ્યાત્વ દ્રવ્યમાંથી જો આવતું હોય તો આખું દ્રવ્ય મિથ્યાત્વરૂપ થઈ જાય, ઔદયિક ભાવરૂપ થઈ જાય. તો દ્રવ્ય તો દ્રવ્યની દ્રષ્ટિ કરતા કોઈ દિવસ કોઈને સમ્યક દર્શન ન થાય. તો કે પછી પર્યાય આવે છે દ્રવ્યમાંથી, એ આવી મિથ્યાત્વ થઈ ગયું. તો કે મિથ્યાત્વ કેવી રીતે થયું? તો પહેલામાં પહેલા એ સિદ્ધ કર્યો કે મિથ્યાત્વ એના ષટકારકથી થયું, પર્યાયના ષટકારકથી, પર્યાયમાં થવા યોગ્યથી પર્યાયમાં મિથ્યાત્વનો જન્મ ઉત્પાદ થતા વેત થયો છે, અંદરથી નથી આવ્યો. તો કે અંદરથી શું આવ્યું? તો કે અંદરથી ઉત્પાદ આવ્યો છે, પણ એ ઉત્પાદ જેવો પ્રગટ થયો ને એ જ સમયે એમાં મિથ્યાત્વનો સ્વકાળ હતો એટલે મિથ્યાત્વ થઈ ગયું છે. તો કે એક આ વાત થઈ ગઈ કે મિથ્યાત્વ પર્યાયમાં પોતાથી પોતાના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ બધું પર્યાયમાં પર્યાયનું છે, તો મિથ્યાત્વનો જન્મ થયો. હવે એ જ પર્યાયમાં મિથ્યાત્વનો જન્મ નિરપેક્ષ થયો તો કે એ પર્યાયમાં સાપેક્ષતા શું લાગુ પડે? પાછી એક જ પર્યાયનું પ્રમાણ છે ને, નિરપેક્ષ ને સાપેક્ષ. તો કે એ પર્યાય જ્યારે મિથ્યાત્વની પર્યાયનો ઉદય થયો એ સમયે બેન બહારમાં દર્શન મોહનો ઉદય નિયમિતપણે હતો, બરાબર છે? એમાં તો કાંઈ કોઈને શંકા નથી કે દર્શન મોહના ઉદયની સન્મુખતા જ્યારે પર્યાય ઉત્પાદ થતા વે ત્યાં સન્મુખતા કરી ત્યારે અહીંયા મિથ્યાત્વની પર્યાયમાં મિથ્યાત્વનો જન્મ થયો. હવે એ મિથ્યાત્વ કેટલો સમય રહ્યું? તો કે પર્યાયનો કાળ જ એક સમયનો છે, એટલે એ મિથ્યાત્વ એક જ સમય રહે. બીજે સમયે પાછું ભલે નવું મિથ્યાત્વ આવે, પણ એક પર્યાયથી જ તમે વિચાર કરો. આગળ પાછળની પર્યાય તો અંદર પારિણામિક ભાવે પડી છે, એટલે આગળ પાછળની પર્યાયમાં શું થવાનું એને ખબર નથી. સર્વજ્ઞને ખબર છે પણ પોતાને ખબર નથી. બીજી પર્યાયમાં સમ્યક પણ થઈ જાય. એક વિષમ ભાવે ઉત્પાદ હોય કે મિથ્યાત્વ 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 થયા કરે, અને એક વિષમ ભાવ છૂટી અને બીજો ભાવ ચાલુ થઈ જાય સમભાવ, તો કે સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન એમ ભાવ ચાલુ થઈ જાય. તો આ મિથ્યાત્વની પર્યાય એક સમય ની આવી, એ સમયે બહારમાં દર્શન મોહનો ઉદય નિમિત્ત છે. દર્શન મોહની સન્મુખતા પૂર્વક મિથ્યાત્વની પર્યાય જન્મ લીધો. હવે એ એક સમયનું એનું મિથ્યાત્વનું જીવન છે, એ બીજે સમયે તો એ ઉત્પાદ જે અંદરથી આવ્યો હતો એ ઉત્પાદ પાછો બીજે સમયે વ્યય થઈ જાય છે. તો કે એ વ્યય થઈને જાય છે ક્યાં? તો કે વ્યય થઈને જાય છે એ પારિણામિક ભાવમાં અંદર. જેમ મોજા ઉત્પન્ન થયા એ મોજા અંદર ચાલ્યા જાય છે, એમ ઉત્પાદ થયો એ વ્યય અંદર વયો જાય છે. તો કે ઉત્પાદ ને વ્યય તો અંદર ઉત્પાદ થયો એનો વ્યય અંદર ગયો, હવે મિથ્યાત્વનું શું? પણ એ પ્રશ્ન છે. મોજા જે છે ઉઠા દરિયામાંથી, હવે એ મોજાએ કોઈ કચરાનો સંગ કર્યો, તો હવે એ મોજા પાછા અંદર જાય ત્યારે કચરો લઈને જાય છે કે એ કચરો મૂકીને અંદર જાય છે? તો કે એ તો પાણી આવ્યું તો એ પાણી જ અંદર જાય છે, ઉત્પાદ આવ્યો તો એ વ્યય અંદર જાય છે. તો કે મિથ્યાત્વનું શું થયું? તો કે મિથ્યાત્વ કેમ ઉત્પન્ન થયું હતું? કે પરના લક્ષે મિથ્યાત્વ ઉત્પન્ન થયું હતું. ઉત્પાદમાં, એક સમયના ઉત્પાદમાં દર્શન મોહના કર્મના લક્ષે મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ હતી. વિભાવનો જન્મ કોઈ પણ નિમિત્તના લક્ષ વગર કદી વિભાવનો જન્મ થાય નહીં. તો એનો જન્મ કર્મના લક્ષ પ્રમાણે કર્મના લક્ષ પૂર્વક અહીંયા મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ હતી. નિયમથી જીવને દ્રવ્ય કર્મનું લક્ષ જ હોય, નો કર્મનું લક્ષ હોય એ કહેવામાં આવે. એ દ્રવ્ય કર્મની સાપેક્ષતા નો કર્મની છે એટલે નો કર્મનું લક્ષ કહેવામાં આવે. બાકી નિયમથી જીવને દ્રવ્ય કર્મના લક્ષે જ વિભાવ ઉત્પન્ન થાય, કારણ કે વિગ્રહગતિમાં જીવ જ્યારે જાય, એક જીવમાંથી બીજી એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જીવ પરિણમન કરે ત્યારે બે સમય કે ત્રણ સમયનો કાળ હોય ત્યારે ત્યાં નો કર્મરૂપ શરીર નથી હોતું, દ્રવ્ય કર્મરૂપ શરીર હોય છે. તો નિયમ ત્યાંય મિથ્યાત્વ ચાલુ રહે છે. તો નિયમથી મિથ્યાત્વ દ્રવ્ય કર્મના લક્ષે થાય છે, એવા દ્રવ્ય કર્મની સત્તાનું લક્ષ્ય કરતા એ મિથ્યાત્વ થઈ ગયું. હવે એ મિથ્યાત્વનો પર્યાય બીજે સમયે તો નિયમથી ઉત્પાદનો વ્યય થાય. તો કે એ વ્યય થયો તો મિથ્યાત્વ લઈને ગયો કે મિથ્યાત્વ છોડીને ગયો? આ મોટો પ્રશ્ન. મિથ્યાત્વ તો પર્યાયમાં થયું, હવે વ્યય ગયો અંદર, તો એ કેવી રીતે ગયો વ્યય અંદર? મિથ્યાત્વ છૂટ્યું કેવી રીતે? તો કે સિદ્ધાંત ને નિયમ એ કે વિભાવ નિમિત્તના લક્ષ વગર ન થાય. વિભાવ આ પર્યાયમાં મિથ્યાત્વ ન થયો તો કેવી રીતે થયો? કે એ પર્યાય બાર ઉત્પાદ પામી ત્યારે એને નિમિત્તનું લક્ષ્ય કર્યું. હવે એ પર્યાય નિમિત્તનું લક્ષ્ય છોડીને વ્યય અંદર જાય છે, એ નિમિત્તનું લક્ષ્ય કરતી કરતી અંદર નથી જતી, નિમિત્તનું લક્ષ્ય બીજે સમયે છોડી દે છે. એ છોડે છે અને એ વ્યય અંદર જાય છે. તો નિમિત્તનું લક્ષ્ય છૂટી ગયું એટલે એ વ્યયમાં હવે મિથ્યાત્વ નથી, એ ઉત્પાદ થયો તો એવો જ વ્યય છે અને એ વ્યય અંદર જાય છે. તો એ વ્યય અંદર ગયો, એ અંદર જઈને પારિણામિક થઈ ગયો. મિથ્યાત્વ ક્યાં ગયું? તો કે મિથ્યાત્વ તો એક સમયનું હતું, એને જે નિમિત્તનું લક્ષ્ય કર્યું હતું માટે મિથ્યાત્વનો જન્મ થયો હતો. હવે તો મિથ્યાત્વ પૂર્વ પર્યાયમાં થયું હતું એવી ખબર કેવી રીતે પડે? આ બીજો પ્રશ્ન. કે ભાઈ જેમ કે મહાવીર ભગવાન હતા, હવે સિંહ મહારાજાની પર્યાયમાં એને સમ્યક દર્શન થયું, તો હવે એ મહાવીર ભગવાનને કેવી રીતે ખબર પડી કે હું સિંહની પર્યાયમાં હતો ત્યારે મને સમ્યક થયું, ત્યાર પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો? તો કે બધી પર્યાયો જે અંદર મિથ્યાત્વની ગઈ, રાગની ગઈ, એ પોતાની તત્સમયની યોગ્યતા તે સમયે પર્યાયમાં કેવી રીતે એ પર્યાય પરિણમી હતી, એવી યોગ્યતા એટલે એવો ભાવ લઈને અંદર જાય છે, એ વસ્તુ લઈને અંદર નથી જતી. મિથ્યાત્વ લઈને અંદર નથી જતી, મિથ્યાત્વ થયું તું એવો ભાવ પર્યાયમાં રહી જાય છે અને એ ભાવ અંદર વ્યય રૂપે થઈ જાય છે. એટલે એ વ્યય અંદર પારિણામિક ભાવે રહેલો છે. એટલે એ પારિણામિક ભાવને જ્યાં જોવે છે ત્યાં ભૂતકાળની પર્યાયો અંદર યોગ્યતા રૂપે પારિણામિક ભાવે પડી છે. એને પોતાને ખબર છે કે આ જ દ્રવ્ય પૂર્વે આ રૂપે પરિણમ્યું હતું, આ રૂપે પરિણમ્યું હતું, આ રૂપે પરિણમ્યું હતું, આ રૂપે પરિણમ્યું હતું. જે મહાવીરનો જીવ છે એ જ મરીચીનો જીવ હતો. જીવ તેને તે છે, પર્યાયો પલટાઈ ગઈ છે અને જે પર્યાય પૂર્વ મરીચીની હતી એ પર્યાય અત્યારે નથી, પણ એ યોગ્યતા રૂપે અંદર પારિણામિક ભાવમાં પડી છે. એટલે જ્યાં કેવળ જ્ઞાનનો ભડકો થાય છે ત્યાં ભૂતભાવીની બધી પર્યાયોનું જ્ઞાન થઈ જાય છે અને ખબર પડી જાય છે કે હું આ રૂપે પરિણમ્યો હતો, આ રૂપે પરિણમ્યો હતો, આ રૂપે પરિણમ્યો હતો. પણ એ પરિણમ્યો હતો એવી પર્યાયનો જે ભાવ હતો મિથ્યાત્વનો એ અંદર નથી જતો, એ મિથ્યાત્વ અંદર નથી જતું. મિથ્યાત્વ જેવું થયું હતું એવો ભાવ લઈને પારિણામિક ભાવે પર્યાય લઈ જાય છે. એને કહેવાય કે આ પર્યાય યોગ્યતા લઈને અંદર ગઈ. ગુરુદેવ કહે છે ને વારંવાર કે પર્યાય યોગ્યતા લઈને અંદર ગઈ, પર્યાય યોગ્યતા લઈને અંદર ગઈ. યોગ્યતા એટલે તે સમયે જે પરિણમન થયું હતું એવો ભાવ એ પર્યાયમાં લઈને એ પર્યાય અંદર ગઈ છે. પાછી બીજે સમયે નવી પર્યાય આવે છે, એ નવી પર્યાયમાં આ જ પ્રક્રિયા થાય છે. ત્રીજે સમયે નવી પર્યાય આવે છે, નવી પર્યાયમાં આ જ પ્રક્રિયા થાય છે. જે જીવ આ પર્યાયની યથાર્થતા સમજી લે છે એ નિયમથી પરનું લક્ષ છોડી દે છે અને નિયમથી સ્વભાવનું લક્ષ કરી દે છે અને સમ્યક દર્શનની એક સમયમાં એને પ્રાપ્તિ થાય થાય અને થાય જ છે. આવી પર્યાય સ્વભાવની સમજણ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે હોય છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની દરેક પર્યાયો દરેક ગુણની અત્યારે વર્તમાનમાં પારિણામિક ભાવે દરેક જીવમાં પડેલી છે. એને પોતાને ખબર નથી, એટલે જ્યાં પર્યાય થાય છે ને એને ફેરવવાના પુરુષાર્થે ચડે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં છે કે આ જીવની આ પર્યાય આવી રીતે જ પરિણમવાની છે, આ જીવ પરલક્ષ કરશે ને આવું પરિણમન થવાનું છે, આ જીવ સ્વલક્ષ કરશે ને આવું પરિણમન થવાનું છે. હવે મિથ્યાત્વની પર્યાય ચાલી ગઈ, હવે બીજે સમયે સમ્યકત્વની પર્યાય થઈ. 5 મિનિટ લઈ લઉં છું, જરા વિષય પૂરો થઈ જાય. હવે બીજે સમયે સમ્યકત્વની પર્યાય થઈ ગઈ જીવની. હવે સમ્યકત્વની પર્યાય છે એ તો પરનું લક્ષ છોડી અને એનો ઉત્પાદ તો અંદરથી ઉત્પાદ આવ્યો છે, સમ્યકત્વ લઈને નથી આવ્યું. કોઈ પર્યાય અંદરથી મિથ્યા દર્શન કે સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન કે સાહિક ભાવ કાંઈ લઈને આવતી નથી. જો પર્યાય અંદરથી કેવળ જ્ઞાન લઈને આવતી હોય તો પારિણામિક ભાવમાં તમારે સાહિક ભાવને સિદ્ધ કરવો પડે. સાહિક ભાવ અંદર નથી, સાહિક ભાવ વર્તમાન પ્રગટ પર્યાયમાં છે. ક્ષયોપસમ ભાવ વર્તમાન પ્રગટ પર્યાયમાં છે. ઔદયિક ભાવ રાગાદી ભાવ વર્તમાન પ્રગટ પર્યાયમાં છે. ઔપસમિક સમ્યક દર્શન થાય એ ભાવ વર્તમાન પર્યાયમાં છે. એટલે ઔદયિક ઔપસમિક ક્ષયોપસમિક સાહિક પર્યાયગત ભાવો છે, ત્રિકાળ સ્વભાવમાં એ ભાવો નથી. એટલે અંદરથી કોઈ પરિણમન નથી આવતું. એક વાત આ એકદમ બેસાડી દેવા જેવી છે. કોઈ એમ કે ઉત્પાદ અંદરથી આવે છે તો ઉત્પાદના સમયે જ સુત્તા કે અસુત્તા થાય છે, 100% સત્ય વાત છે. પણ અંદરથી સુત્તા કે સુત્તા નથી આવતી. જો સુત્તા કે સુત્તા તમે અંદરથી આવે છે એમ લેશો તો એ દ્રવ્યને તમારે 4 ભાવવાળું સિદ્ધ કરવું પડશે. એ દ્રવ્ય પરંપરિણામિક ભાવે રહેલું છે. હવે પરંપરિણામિક ભાવમાંથી પાછી એક ઉત્પાદની પર્યાય ઉત્પન્ન થઈ, એક ગુણની એક પર્યાય, એક ગુણની એક પર્યાય પ્રત્યેક સમયે હોય, અનંત ગુણની અનંત પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ રૂપે ઉત્પાદ રૂપે હોય, તો એ ઉત્પાદ રૂપે હવે પર્યાય પ્રગટ થઈ. હવે એ પર્યાયમાં એને શું કર્યું કે પહેલા પૂર્વ પર્યાયોમાં પરનું લક્ષ કરતો 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 મિથ્યાત્વ રૂપે પરિણમતો હતો. હવે એ ચેતી ગયો. ગુરુનો ઉપદેશ, પોતાની તત્સમયની યોગ્યતા અને ધ્રુવનું બળ, એમાં એની શ્રદ્ધાનું બળ ચાલવા માંડ્યું અને એ ચેતી ગયો કે હવે તો આ પરના લક્ષે તો મિથ્યાત્વ થયા કરે છે, આનંદ કેમ નથી આવતો, અતિન્દ્રિય આનંદનો જન્મ કેમ નથી થતો. જ્યાં એને એવો ખ્યાલ આવે છે ને ત્યાં એ પરનું લક્ષ છોડી અને અતિન્દ્રિય આનંદથી તો ઠસોઠસ ભરેલું મારું ત્રિકાળી દ્રવ્ય છે એમ એ સ્વભાવની સમીપ જઈને આવ્યા. એવું ને કે સ્વભાવની સમીપ જઈને, તો એ પર્યાય શું કરે છે, પરના લક્ષે હવે ઉત્પન્ન નથી થતી, હવે એ સ્વભાવના લક્ષે ઉત્પન્ન થવા માંડી. એના અભિપ્રાયમાં ચેન્જ આવી ગયો, એનો અભિપ્રાય ફરી ગયો કે હું તો દ્રવ્ય છું, હું તો શાશ્વત છું, હું તો એકરૂપ છું. તો એ પર્યાયનો ઉત્પાદ જ દ્રવ્યના લક્ષે થઈ ગયો. દ્રવ્યના લક્ષે થયો, દ્રવ્યમાંથી નથી આવ્યો. દ્રવ્યમાંથી ઉત્પાદ થયો છે પણ ઉત્પાદ લક્ષ છે ને દ્રવ્યનું કર્યું છે, એ લક્ષ કરનાર પર્યાય છે, એ દ્રવ્યનું લક્ષ કરે છે, ત્યારે ત્યાં સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થાય છે. હવે એ લક્ષ એક સમયનું છે, હવે એ સમ્યક દર્શનની પર્યાય પણ એ લક્ષ લક્ષણનો ભેદ છોડી અને ઉત્પાદ પામેલી પર્યાય વ્યય થઈને અંદર જાય છે. એ વ્યય થઈને અંદર જાય છે એટલે ક્રિયા જે થઈ હતી એ ક્રિયા બહાર રહી જાય છે અને એનો ભાવ સમ્યક દર્શનની પર્યાયનો અંદર ચાલ્યો જાય છે. એને એમ કહેવાય કે આ પર્યાય સમ્યક દર્શનની થઈ પણ એ પર્યાયનો વ્યય થઈ અને એ પારિણામિક ભાવે એ વ્યય ચાલ્યો ગયો. નાશ ભાવનો થાય છે, એ જે ભાવ પ્રગટ હતો ને પર્યાયમાં એ નાશવાન છે અને ઉત્પાદ હતો એનો વ્યય થાય છે. ઉત્પાદ સત છે, વ્યય સત છે, એક સમયની ક્રિયા નાશવાન છે. નાશ અને વ્યયમાં ફરક છે, બે એક વાત નથી. ગુરુદેવ તો બેને અભેદ ગણીને નાશવાન પણ કહે અને આ ખુલાસો પણ ગુરુદેવ પ્રવચનસારમાં કરે. પ્રવચનસાર 110-111 ગાથા સાંભળો તમે, બધી સતની પરાકાષ્ઠા એમાં વર્ણન કરી છે કે સતનો વિસ્તાર છે. 107 ગાથામાં કીધું દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. 110-11 ગાથામાં સતની ઉત્પાદ વ્યય ને ઉત્પાદ સત, વ્યય સત, ધ્રુવ સત એની ચર્ચા આવી. તો ત્યાં આ બધું સિદ્ધ કરે ગુરુદેવ કે સત હોય એ કદી નાશ ન થાય, સતનો નાશ ન હોય, ઉત્પાદ સત તો એનો વ્યય સત, અને જે ક્રિયા મિથ્યાત્મની થઈ એ બીજે સમયે તો નથી તો એને નાશ કહેવાય. ઉત્પાદનો વ્યય થયો, એક સમયની ક્રિયાનો નાશ થયો. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ સમજી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય એના માટે આ પર્યાયની સમજણ છે. પર્યાયની સમજણ કરવું એનું નામ પર્યાય દ્રષ્ટિ નથી. પર્યાયનું જ્ઞાન કરવું એનું નામ પર્યાય દ્રષ્ટિ નથી. પર્યાયનું જ્ઞાન જ કરતા રહેવું એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. એવી પર્યાયનું ખાલી જ્ઞાન જ કર્યા કરે અને જો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન જાય તો ખરેખર એને પર્યાયનો પ્રેમ છે. પણ પર્યાયનું જ્ઞાન કરી અને એ ખબર પડી જાય એને કે પર્યાયનું સ્વરૂપ આવું છે તો એ જીવની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર જાય જાય અને જાય. એને એમ કહેવાય કે આ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગયો. અને 13મી ગાથામાં નવતત્વને અભૂતાર્થ કેવી રીતે કીધા અને ભૂતાર્થ કેવી રીતે કીધા એ બેસી ગયું અને એનું પરિણમન જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને પરિણમી ગયું ત્યારે એને સમ્યકતાની પ્રાપ્તિ થઈ. આવા સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે, આચાર્ય ભગવાનના શાસ્ત્રોની નિમિત્તે, જીનેન્દ્ર પરમાત્માની જે વાણી વહેતી 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 ગુરુદેવ સુધી આવી અને ગુરુદેવે ધોધ વરસાવીને આપણને અમૃતમય વાણી પીરસી, એવી વાણીના નિમિત્તે સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી, 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 અવિનાશી હું આત્મસ્વરૂપ. નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત અરુજબાદિતિ મહાવીર પર્યંત 24 જીનેન્દ્ર ભગવાન 9 દિવ્ય ધ્વનિના દાતા એવા સિમંદર આદિત્ય અજિત વીર્ય પરંત 20 વિરમાન જીનેન્દ્ર ભગવાન 9 અદ્ય જીન મંદિરમાં બિરાજમાન અખંડ સાધનાના પ્રતિક એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન 9 સ્યાદવાદરૂપ અનેકાંતમય સમયસર નિયમસર આદિ સમસ્ત જીનવાણી વાત 9 કળીકાલ સર્વજ્ઞ દેવ કુનકુણાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાન 9 જીનવાણીના ઊંડા અને ગહન રસે સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ 9 કહાન ગુરુ મહિમા બતાવનાર પ્રસમ રસમાં મગ્ન પ્રસમમૂર્તિ ભગવતી માત 9 અપૂર્વ સર્ણાત્મ સિદ્ધિની ભાવના જાગૃત કરાવનાર એવા કૃપાળુ દેવ 9 શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ 9 નિજ નિધિ નિજ મે બતાય यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। बोलो श्याद्वाद्रुप अनेकांतमय जिन वाणी।